તારીખ 27/1/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 49 અને 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42
ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. પ્રયત્ન ની દિશા અને પ્રયત્નમાં ઉગ્રતા બંનેનું પ્રમાણ યથાર્થ છે ત્યારે તે પ્રયત્ન બરાબર પ્રયત્ન છે, યથાર્થ પ્રયત્ન છે. એવા પ્રયત્નનું કારણ સતની ઊંડી જિજ્ઞાસા છે. નિજ પરમ સત પોતે કેવો છે, મૂળ સ્વરૂપે કેવો છે, અસલ સ્વરૂપે કેવો છે, એને ઓળખવાની જાણવાની ઊંડી જિજ્ઞાસા કરતા પ્રયત્નની દિશા પોતાના સત તરફની થશે અને ખોજનો વિષય, શોધનો વિષય, જિજ્ઞાસાનો વિષય એક પરમ તત્વ હોવાથી, સર્વોત્કૃષ્ટ તત્વ હોવાથી પ્રયત્ન પણ સારા પ્રમાણમાં જોરથી, એકદમ જોરથી પડશે. કેમ કે પ્રયત્નનો પ્રકાર એવો છે કે સામે જેટલો વિષય જોરદાર એટલો અહીંયા પ્રયત્ન જોરદાર. અહીંયા જિજ્ઞાસાનો વિષય ઓળખાણ નથી ત્યાં સુધી ઓઘે પણ એમ સમજાણું છે કે જેને ઓળખતા ને જેને અનુભવતા અનંત સંસારનો ને અનંત સંસારના અનંત દુઃખોનો નિવેડો આવી જાય છે ત્યારે એને ઓળખવા સંબંધીની જિજ્ઞાસા પણ ઉગ્ર થાય છે, તીવ્ર થાય છે અને પ્રયત્ન પણ તીવ્રપણે ઉત્પન્ન થાય છે. પ્રયત્ન છે એ પરિણામમાં રહેલું આવેગનું તત્વ છે, વેગનું તત્વ છે. પરિણામમાં જે વેગ છે એ પુરુષાર્થનું તત્વ છે. પ્રયત્ન યથાર્થ ચાલશે અને જ્ઞાન છે, મતિ જ્ઞાન છે, બુદ્ધિ છે એમાં પણ અસરળતા નહીં થાય, સરળ થઈ જશે. બુદ્ધિ સરળ થશે એટલે પોતાની સન્મુખ થશે, સરળ થઈને, સરળ થઈને આડી નહીં થાય, આડી ઓળી નહીં જાય. જગતમાં વિશ્વના પદાર્થોના વિષયમાં પણ કુતૂહલ હંમેશા દરેક જીવને હોય છે અને એટલા માટે લોકો બહાર દેશ દેશાવર પર્યટન કરે છે. આપણા કરતાં પણ આ પશ્ચિમના દેશોમાં જ્યાં વિશેષ આર્થિક અનુકૂળતા છે એ લોકો વિશેષ પર્યટન કરે છે. ત્યાં આવાગમનના સાધનો પણ વિશેષ એ કારણને લઈને વિકાસ પામ્યા છે. પણ એ લોકો તો આખી દુનિયામાં નવું નવું જાણવું ને નવું નવું જોવું એની પાછળ ગમે તેટલી પ્રતિકૂળતા, હેરાનગતિ, પરેશાની વેઠીને પણ. અને અહીંયા પણ કુતૂહલ હોય છે અને બહાર જાય છે, દેશમાં ને દેશમાં જાય, બીજા પ્રાંતમાં જાય, બીજા સ્થળોમાં જાય, ત્યારે ઘર જેટલી તો અનુકૂળતા બહારમાં ક્યાંય હોતી નથી, છતાં પ્રતિકૂળતા વેઠીને પણ આનંદ નહીં હોવા છતાં એને આનંદ ગણીને, મુશ્કેલી ને હાલાકી હોવા છતાં એને આનંદ ગણીને, જૂઠો આનંદ ગણીને, ખોટી ખુશી મનાવીને પણ લોકો બહાર જાય છે. એનું કારણ કે જીવનો સ્વભાવ સર્વને જાણવાનો છે, જ્ઞાન મર્યાદિત હોવાથી, આવૃત હોવાથી અમુક જ જ્ઞેયને જાણે છે, ત્યારે બીજા જ્ઞેયોને જાણવાની એની જિજ્ઞાસા છે એ ઊભી થાય છે, અને એ જિજ્ઞાસાનું બળ વધતા બીજી પ્રતિકૂળતાઓને ગૌણ કરીને એ જિજ્ઞાસાને તૃપ્તિ કરવા માટે તો એને આત્માનું અવલંબન હાથ આવતું નથી, એને પ્રતિબંધનું કારણ થાય છે, બંધનનું કારણ થાય છે. શ્રીમદજી એ વિષયમાં કહે છે કે આત્માને જાણ્યા વિના જગતની રચના જાણવા જાય છે તે પ્રાય બંધાય છે, આવી વાત લખી છે. સુગાનીજીએ એમ કહ્યું કે જ્યારે શાસ્ત્રમાં એમ વાંચ્યું, જાણવા મળ્યું, પ્રતીતિ આવી પોતાને કે કેવળ જ્ઞાન થશે ત્યારે લોકાલોકના પદાર્થો આપોઆપ જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જશે, ત્યારથી એને જાણવા બીજું બીજું જાણવાની જિજ્ઞાસા બંધ થઈ ગઈ. તો બીજું જાણીને મારે અત્યારે શું કામ છે, અત્યારે મારા આત્માને અવલંબતા મને સુખ ને આનંદ આવે છે અને એમાં આગળ વધતા જ્ઞાન પણ નિરાવરણ થઈ જશે. મુનિ દશાના શુદ્ધોપયોગનું ફળ કેવળ જ્ઞાન છે, જો શુદ્ધોપયોગ અંતર્મૂર્ત રહે તો, ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત રહે તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. તો એ શુદ્ધોપયોગમાં રહેવાની જ પ્રવૃત્તિ શા માટે ન કરવી અને ઉપયોગને બહાર ભમાવવો એમ લીધું છે. એટલે એમ કહે છે કે બીજું કુતૂહલ છોડીને, જગતના પદાર્થો સંબંધિત કુતૂહલ છોડીને, શાસ્ત્રમાં પણ પોતાને લાગુ પડતો ન હોય તેવા વિષયની જાણકારીનું કુતૂહલ છોડીને, એક પરમ તત્વના, પરમ સત્ના વિષયની એકમાત્ર ઊંડી જિજ્ઞાસા કર, કે જેથી તારો પ્રયત્ન, તારો પુરુષાર્થ એનો ઉપાડ છે એ સાચી દિશામાં અને યથાર્થ માત્રામાં ઉત્પન્ન થાય, પૂરી માત્રામાં ઉત્પન્ન થાય અને તારું જ્ઞાન પણ, મતિ જ્ઞાન પણ સરળ થાય. બીજા બીજા પદાર્થો પાછળ ઉપયોગ દોડતો તો મતિ જ્ઞાનનો, એ અવળી મતી હતી, સવળી મતી નહોતી પણ અવળી મતી હતી, તે સવળી થઈને આત્મામાં પરિણમી જશે. થોડીક બાર નહીં કરતા બધું બગડશે, ચોકડી મૂકી દેવી, થોડીક પણ ન રાખવી. થોડીક રાખવાથી મારો પ્રશ્ન છે કે શું ફાયદો છે તમને?
નુકસાન છે.
થોડાકમાં શું વાંધો, આખા તપેલામાં એક ખાલી એકાદ ટીપું હોય તો થોડામાં પણ વાંધો નહીં, એવું એવું કઈ છે. કુતૂહલ છે, અન્ય પદાર્થો સંબંધીનું કુતૂહલ છે, એ રુચિ સાથે સંબંધ ધરાવે છે. તો જ્યાં સુધી પરમ સતની ઊંડી જિજ્ઞાસા નથી ત્યાં સુધી એ પ્રકારે રુચિ આત્મામાં કામ કરવાને બદલે રુચિ અન્ય પદાર્થને વિશે કામ કરે છે. એ અન્ય પદાર્થની રુચિ મતિને સવળી થવા દેતી નથી. અન્ય પદાર્થની રુચિને લઈને પુરુષાર્થ પણ અન્ય પદાર્થ પ્રત્યે લાગે છે અને પુરુષાર્થ અન્ય પદાર્થ પ્રત્યે લાગે. રુચિ અનુયાયી દીધી છે ને, તો આત્મકાર્ય ક્યાંથી થાય? રુચિ આત્માની થયા પછી તો આત્મા સંબંધીનો વિકલ્પ પણ પોસાતો નથી. એનું નામ આત્માની રુચિ છે અને અનાત્માની વિકલ્પની અરુચિ છે. વિકલ્પ છે એ અનાત્મા છે, આત્માનો વિકલ્પ સુદ્ધા અનાત્મા છે, એમ છે. ખરેખર લોકો તો આત્માના વિચારને એમ સમજે છે કે આત્માનો વિચાર છે ને ક્યાં અન્ય પદાર્થનો વિચાર છે, પણ એમાં જે વિકલ્પ છે એ આત્મા નથી, એ અનાત્મા છે. અને તેથી આત્માની રુચિવાળાને એ રુચતો નથી, એ પોસાતો નથી. જિજ્ઞાસા, ઊંડી જિજ્ઞાસાનું એક લક્ષણ આ છે કે વિચારીએ તો કે પરમ સતની ખરેખરી વાસ્તવિક ઊંડી જિજ્ઞાસા હોય છે ત્યારે એ જિજ્ઞાસાની પૂર્તિ ન થાય ત્યાં સુધી કોઈ વિષયમાં રસ પડતો નથી. બધા ઉદયના જેટલા પ્રકારો ઊભા થાય એમાં જીવ નિરસ થઈ જાય છે. આમ એક યથાર્થ જિજ્ઞાસા, ઊંડી જિજ્ઞાસા ઉદય પ્રત્યેના પરિણામના રસને ફીકો પાડે છે, ત્યારે એના જ્ઞાનની અંદર પોતાના જ સ્વભાવનું ઓળખવું એ શક્ય બને છે. ત્યાં સુધી ઉઘાડ હોવા છતાં પોતે પોતાને ઓળખતો નથી. નહીતર બુદ્ધિથી તો ખ્યાલમાં આવે છે, શાસ્ત્ર વાંચે છે કે આત્મામાં અનંત ગુણનું ત્રિકાળી સામર્થ છે, તે દ્રવ્ય સ્વભાવ છે. એ દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત એક રૂપ છે, પણ અત્યારે મારામાં એ મોજૂદ છે એની હયાતીનું અસ્તિત્વનું જે ગ્રહણ થયું અને એ ગ્રહણ થતાં જે સન્મુખતા થઈ, સ્વરૂપની સન્મુખતા થઈ, એ પ્રકાર જ્યાં સુધી ઊભો થતો નથી ત્યાં સુધી આત્માના વિષયને પણ પર સન્મુખ થઈને વિચારે છે, જાણે છે, વિકલ્પ કરે છે, પણ કાંઈ એનો પત્તો એમાં લાગતો નથી. એટલે પ્રથમ જેનાથી પોતે અજાણ્યો છે, અનાદિથી અજાણ્યો છે, એ વિષયની યથાર્થ જિજ્ઞાસા, ઊંડી જિજ્ઞાસામાં જો આવું ન થાય તો ચાલ્યો નથી, મતિ એની સવળી કે સ્વચ્છ થઈ નથી કે જેથી એને પોતાનું સ્વરૂપ ઓળખાય અને એ જિજ્ઞાસાની પરિતૃપ્તિ થાય. ઉલટાનું શ્રુતજ્ઞાન દ્વારા, દ્રઢ શ્રુતજ્ઞાન દ્વારા, શાસ્ત્ર દ્વારા જાણપૂર્ણું થયું અને પુરુષાર્થ ઉપડ્યા વિના એને સંતોષ પકડ્યો કે પહેલાં નહોતું સમજાતું ને હવે સમજાણું છે, ચાલો સમજાણું તો ખરું. નિરર્થકમાં તો એવું છે કે સંતોષ માયનો છે એટલું નુકસાન છે. ઓળખાણ થયા પહેલા જિજ્ઞાસા બંધ થઈ ગઈ, કેમ કે એને ઉપર ઉપરની જિજ્ઞાસા થઈ હતી અને પહેલા મતિ જ્ઞાનમાં એટલો દોષ હતો કે બેસતું નહોતું કે આમ જ છે, પછી એટલો દોષ ઘટ્યો તો બેઠું કે બરાબર શાસ્ત્રકાર કહે છે, જ્ઞાન કહે છે, એમ જ વસ્તુનું સ્વરૂપ મને પણ સમજાય છે. પણ એટલો દોષ ઘટ્યો ત્યાં બીજો એક નવો દોષ ઉમેર્યો કે ચાલો મને સમજાણો, મને સમજાણો, હું સમજ્યો. એવો જે સંતોષ થતા જે જિજ્ઞાસા બંધ થઈ એ બહુ મોટું નુકસાન થયું. ઉઘાડમાં થોડો ફેર પડ્યો પણ આગળ વધવામાં એના એ પ્રમાણમાં તો અત્યારે જે છે એ તો ક્યાંયનો બિલકુલ ફાયદો નથી અને એની કાંઈ કિંમત નથી. જેમ કોઈ શુભ ભાવ થાય તો એની કોઈ કિંમત નથી, એમ પરનક્ષી ઉઘાડની કોઈ કિંમત નથી. એ વાત તો બરાબર અકબંધ રાખી લેવી, એમાં ક્યાંય લલચાવવું નહીં, લોભાવવું નહીં કે આટલો તો શુભ ભાવ થયો ને આટલું તો જાણી લીધું ને આટલું તો સમજી લીધું, એમાં કદી લપસણી ભૂમિકા છે, એમાં ન જાઉં. એની કિંમત તો અભિપ્રાયમાં પહેલેથી કાઢી નાખે કે ગમે તે વિકલ્પ થાય ને ગમે તે વિચાર થાય, પણ જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવમાં ન આવું ત્યાં સુધી મારે મૂળ કામનો પ્રારંભ થવો જ હજી બાકી છે, શરૂઆત માર્ગની શરૂઆત થવી જ બાકી છે, પછી વિશેષતા માની લેવાનો અર્થ શું છે? માર્ગમાં આવ્યા પહેલા જ વિશેષતાને સંતોષ માની લેવાનો અર્થ શું છે? એ તો ખોટા રૂપિયા અને સાચો રૂપિયા જાણવા જેવું થશે. સંતોષાઈ જાય છે, આવે છે, ક્યાંક અટકી ગયો ને ક્યાંક સંતોષાઈ ગયો ને. આ છે 60મો ગુણ છે. સાચું દેખાડનારા તો મળ્યા, બીજે 21મે પાને છે, પણ એને કોઈ વાર શંકા પડી કહેનારમાં, કોઈ વાર એને શંકા ન પડી તો પણ માયનું છતાં આગળ હાલવામાં અવગણ ના કરી, સાચું સ્વરૂપ એ રીતે પ્રાપ્ત કરતા અટક્યો. કોઈ વાર પુરુષાર્થ ન કર્યો જાણ્યા પછી, કેમ કે પરલક્ષી જ્ઞાનમાં એમ જ જાણ્યું હતું, કુતૂહલની પૂર્તિ કરી હતી. જિજ્ઞાસા નહોતી, એ કુતૂહલ હતું, કુતૂહલની પૂર્તિ કરી હતી. કોઈ વાર થોડો પુરુષાર્થ કર્યો અને પાછો ફરી ગયો, પૂરો પુરુષાર્થ ન કર્યો ને અટક્યો. એ અટકવાના કેટલાક પ્રકાર 60માં લીધા છે. સંતોષની વાત ત્યાં નથી આવી. પણ સંતોષ છે દર્શન મોહની તીવ્રતાને પ્રસિદ્ધ કરે છે. પર્યાય સંબંધીનો સંતોષ છે એ દર્શન મોહને વ્યક્ત કરે છે. એટલે એ સમજીને ભૂલે ચૂકે પણ સંતોષમાં ન આવી જવાય એટલું તો ખ્યાલમાં અને લક્ષમાં રહેવું જોઈએ. જો યથાર્થ પ્રયત્ન થઈ જ્ઞાન સન્મુખ થઈને આત્મામાં પ્રણમી જાય, વિવેક થઈ જાય, તો તને માર્ગ મળી ગયો, ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ. એટલું નહીં થાય તો પણ જો સતની ઊંડી જિજ્ઞાસા હશે તો કદાચ તને સતના સંસ્કાર પડી જશે. કાં તો માર્ગની પ્રાપ્તિ થઈ જશે અને કાં જિજ્ઞાસાના ફળમાં સંસ્કાર આવી જશે. તો એ સતના ઊંડા સંસ્કાર પીડ્યા હશે, ઊંડા સંસ્કાર નાખ્યા હશે, તો છેવટે બીજા ભાવમાં, બીજી ગતિમાં એટલે બીજા ભાવમાં પણ સત્પ્રગટિત પ્રગટી જશે. અંદરથી એ સંસ્કાર જોર કરશે, એક સામાન્ય નિમિત્ત મળશે તો પણ તું પામી જઈશ. અથવા એ સતના ઊંડા સંસ્કાર પડ્યા હશે અથવા નાખ્યા હશે તો એ સંસ્કાર કદી નિષ્ફળ નહીં જાય, અવશ્ય અવશ્ય માર્ગ પ્રાપ્તિનું કારણ તે થશે થશે ને થશે છે. એટલું સંસ્કારનું બળ છે. એવું બને છે કે જીવનો યથાર્થ કાર્ય ન થાય, તીર્થંકર આદિ પ્રબળ નિમિત્ત હોય, દિવ્ય ધ્વનિ વગેરે, અને કાર્ય ન થાય તો ન થાય. પણ સંસ્કાર પડી ગયા હોય એવા કોઈ યોગે પોતાને સંસ્કાર પડી ગયા હોય તો એ યોગ મટી જાય. એટલો જબરદસ્ત પુણ્ય યોગ છે એ મટી જાય અને ઓછા પુણ્યના યોગમાં સંસ્કાર જાગૃત થઈને પોતાનું કામ કરી લે. માટે ઊંડી જિજ્ઞાસા, સતની ઊંડી જિજ્ઞાસા પૂર્વક સતના ઊંડા સંસ્કાર પડે એટલે હદે તો જિજ્ઞાસામાં તું આવી જા એમ કેવું છે. જિજ્ઞાસા અને સંસ્કારના ને કેટલો મેળ છે એ વિષય પણ એમાંથી સ્પષ્ટ થાય છે. જિજ્ઞાસા અને પ્રયત્નને સંબંધ છે. જિજ્ઞાસા અને મતિને સન્મુખ થવાનો, સવળો થવાનો પણ સંબંધ છે. એ બધી વાત એક બોલમાંથી નીકળે છે. આટલા બોલમાંથી એટલી વાતો નીકળે છે. જિજ્ઞાસા ભાવના તો સાથે હોય છે, પણ જિજ્ઞાસા છે એ એવો પ્રકાર છે કે જે વિષયથી પોતે અજાણ્યો છે એ કેવો છે એવું પ્રશ્નચિહ્ન જેમ ઊભું છે. આતુરતા ઊભી છે કે મારું સ્વરૂપ મૂળમાં કેવું, જેના જેની પ્રશંસા જેના ગુણગાન તીર્થંકર દિવ્ય ધ્વનિમાં કરે છે અને સાધકો પણ પોતાની વાણીમાં જેના ગુણગાન કરતા થાકતા નથી એમ કહે છે કે પૂરું પડતું નથી. ગુરુદેવ એક એક શક્તિમાં એક એક કલાકનું પ્રવચન આપતા ચાર પાંચ શબ્દોની એક લીટી હોય, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, ત્રણ ચાર શબ્દોનો વાક્ય હોય અને એક કલાક પ્રવચન આપે ત્યારે એમ કહે કે આ તો કલાકે હું આ તો પૂરું જ ઉગ્ર રહેવી જોઈએ, એકદમ ઊંડી જિજ્ઞાસાને વશ બધેથી બધા કાર્યોમાંથી એનો રસ છે, તમામ ઉદયમાંથી એનો જે રસ છે એ ઉઠી જવો જોઈએ. એક બાજુની એટલી જિજ્ઞાસાની વૃત્તિ તીવ્ર રહેવી જોઈએ કે બીજી બધી તીવ્રતા ફીકી પડી જાય. તો લગભગ તો ઓળખાણ થઈને અનુભવ સુધી જીવ પહોંચી જ જાય છે, પણ કોઈ કારણસર કોઈનું આયુષ ઓછું હોય અથવા એટલી માત્રામાં પુરુષાર્થ ઉપડે નહીં અને બીજે બીજે પાછો વળી જાય પરિણામ, તો પણ સંસ્કાર પડી ગયા હોય છે તો છેવટે બીજા ભાવમાં પણ યથાર્થ પુરુષાર્થને ઉત્પન્ન કરીને મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી લે છે. પચાસ થયું, 51મો બોલ છે. પ્રેરણા આપે છે પોતાના ધ્યેય પ્રત્યે પરિપૂર્ણ શુદ્ધતા એ આત્માનું ધ્યેય છે અને એની પાછળની જે ધગસ છે એ ધગસ સંબંધીની અહીંયા પ્રેરણા છે કે આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં અને તારા પ્રયત્નને તું છોડીશ નહીં. કદાચ તારા કુટુંબીઓ તારો વિરોધ કરશે કે કદાચ તારા મિત્રો ખસી જશે, કદાચ તારો સમાજ પણ વિરોધ કરશે, ગમે તે થાય તારા ધ્યેયને તું ચૂકીશ નહીં, તારા ધ્યેયને તું છોડીશ નહીં. આકાશ પાતાળ ભલે એક થાય એટલે ગમે તેવા પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થાય તો પણ ધ્યેયને ચૂકવાનો પ્રશ્ન હોઈ શકે નહીં. જે માર્ગે જવું છે એ માર્ગે જવું છે, ગમે તે પરિસ્થિતિમાં પણ જવું છે. ખરી વાત તો એ છે કે તરવું છે કે ડૂબવું છે આ વાતનો નિર્ણય એને પહેલા કરી લેવો પડશે. દરિયામાં તોફાન થાય હોય દરિયામાં અને સામે માઇલ બે માઇલ કિનારો દેખાતો હોય અને તોફાનમાં વાણ સપડાણો હોય તો ગમે એમ કરીને કિનારે પહોંચી જવાનું છે. એમ જ પ્રયત્ન કરે કે તોફાન છે માટે હવે માંડી વાળો આપણે ભલે ડૂબી જઈએ એવું કોઈ વિચાર કરે એ તો કર્તવ્ય નથી. એમ અહીંયા જે ધ્યેય છે એ તો મુક્ત થવાનું ધ્યેય છે, પૂરણ શુદ્ધિનું ધ્યેય છે. એ ધ્યેયને કોઈ પણ હિસાબે કોઈ પણ કિંમતથી છોડવાનો કે ચૂકવાનો પ્રશ્ન હોઈ શકે નહીં, ભલે ગમે તે પરિસ્થિતિ ઉત્પન્ન થાય. વૈચારિક નિર્ણયમાં પણ આટલી મક્કમતા તો હોવી જ જોઈએ. આ તો હજી વિચારની સ્થિતિની વાત છે, વૈચારિક દશામાં આટલી મક્કમતા તો હોવી જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં મારું કાર્ય સાધવું છે એમાં મારે જરા પણ ચૂકવાનો પ્રશ્ન હોઈ શકે. આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં અને તારા પ્રયત્નને છોડીશ નહીં. પ્રયત્ન ચાલુ જ રાખજે અને ધ્યેય લક્ષ્યમાં જ રાખજે. એ ધ્યેયને લક્ષ્ય આગળ વધવાનો પ્રયત્ન છે, એ પ્રયત્નની અંદર જરા પણ મૂકી દેવાની વાત હોય નહીં તો મૂકી દો ગયા એ વાત હોઈ શકે. મીઠાશથી વાત લીધી આ તો શું છે કે પ્રતિકૂળતાઓને મુખ્ય કરે છે જીવ, અથવા કોઈને કોઈ બાને પોતાના સ્વકાર્યને ગૌણ કરી નાખે છે, એ ચૂકી જાય છે. એ કોઈ પણ બાનું આમાં પકડવા જેવું નથી. બસ પોતાના ધ્યેય માટે એણે ગમે તે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની એના નિર્ણયમાં તૈયારી હોવી, ગમે તે પરિસ્થિતિ આવે મને સ્વીકારી છે. પણ હવે આ અમૂલ્ય ચીજ મળી છે, અમૂલ્ય અવસર મળ્યો છે, હવે આ વાતને છોડી દેવી કોઈ રીતે પોસાય નહીં, કોઈ કારણથી પોસાય નહીં. તારા ધ્યેયને ચૂકીશ નહીં, તારા પ્રયત્નને છોડીશ નહીં, પૂરી ધગશથી ધ્યેય પાછળ પ્રયત્ન લગાવજે, જરૂર પ્રાપ્તિ થશે, થશે ને થશે. એ જ્ઞાનીઓ ગેરંટી આપે છે, અનુભવી એ વાતની ગેરંટી આપે છે કે જો જીવ આટલી તૈયારીથી આગળ વધવા માગે તો એને માર્ગ પ્રાપ્તિ ન થાય અને એ વંચિત રહી જાય, એવું નહીં બને. જેમ કોઈ કોલ કરાર કરે એવી વાત છે, એ વસ્તુનું સ્વરૂપ છે. અંદરથી આત્મા પ્રગટ થવા માટે તૈયાર છે એવો જ એનો સ્વભાવ છે. પ્રત્યક્ષ થવું અને પ્રગટ થવું એ એનો સ્વભાવ છે. પણ જીવને એની તૈયારી નથી ત્યાં સુધી એને પ્રતિબંધ છે પ્રગટ થવામાં. આ બધી પૂર્વ તૈયારીની વાતો છે. ધ્યેય આત્માનો હોય ને પ્રયત્ન ઉપડે નહીં તો એ ધ્યેય નથી, પણ કંઈક બીજું છે. ધ્યેય કંઈક બીજું છે અને ધ્યેયની કલ્પના આત્માના ધ્યેયની કલ્પના કરી છે એમ સમજવું જોઈએ. કલ્પના કરી નાખી છે, મારું ધ્યેય તો મુક્ત થવાનું છે, મારું ધ્યેય તો આત્મા. અત્યારે તો જે આપણા સમાજમાં પરિસ્થિતિ છે એમાં તો હજી કાંઈ નથી, પણ આ દ્રવલિંગી થાય છે એને એને કેટલું કર્યું એને, સર્વસંગ પરિત્યાગ છોડીને. ગુરુદેવ તો ત્યાંથી લેતા, હજારો રાણીઓ છોડીને દીક્ષા લે છે, રાજપાટ છોડીને દીક્ષા લે છે અને જંગલમાં નિવાસ કરે છે. નિરતિચાર 28 મૂળ ગુણ પૂરી યત્નથી પૂરા પ્રયત્નથી સાવધાન રહીને એમાં અતિચાર દોષ ન લાગે એવી રીતે પાળે છે. તો એને એને એનું ધ્યેય પાછળ એને કાંઈ કાંઈ નથી કર્યું એવું થોડું છે. અંદરમાંથી જે એને કાળજી આવવી જોઈએ પોતાની સન્મુખ થવા માટેની પ્રયત્નમાં એ આવતો નથી. જેટલું કરે છે ઘણું, પણ જેટલું કરે છે એમાં સંતોષ પકડે છે. મારમાં કરે છે બીજાઓ કરતા ઘણું કરે છે, પણ જેટલું કરે છે એમાં સંતોષ પકડે છે. એટલે દર્શન મોહ ટાળવાને બદલે દર્શન મોહને દ્રઢ કરે છે, ચારિત્ર મોહને અત્યંત મંદ કરે છે, ઘણો મંદ કરે છે ચારિત્ર મોહને. અને ચારિત્ર મોહ મંદ થાય ત્યારે જે કષાય જનિત આકુળતા છે એ ઘણી મંદ પામે. કષાય જનિત આકુળતા અત્યંત મંદ થાય એટલે બાહ્ય અંદરમાં પરિણામમાં સાતા, જેને બાહ્ય સાતા કહેવાય છે. આમ તો પરિણામની એ સાતા છે, એ સાતાવેદનું ઉપજવું થાય છે. સાતાવેદનીનું ઉપજવું થાય ત્યારે એને એમ થાય છે કે મને આત્માની શાંતિ મળી ગઈ છે, આત્માનું સુખ મને વર્તે છે. એને એ કષાયની મંદતાની સાતા છે અને એમાં પણ આકુળતા છે એ જાત ઓળખાણી નથી. વિભાવની જાત નહીં ઓળખાણી હોવાથી વિભાવની જાતને સ્વભાવની જાત જાણીને માનીને એ જ દિશામાં એ આગળ વધવા માંગે છે. આવું તો કાંઈ થાય છે એના પ્રમાણમાં તો બારમાં કાંઈ ફેરફાર નથી કરતો. વાત જાણવા મળે છે પણ એનું ભાવ ભાષણ થવું એ બીજી વાત છે. જાણવા એને મળે છે અને આપણને મળે છે. આપણે સીધી અહીંયા પગ નીચે રહેલો આવે એ લેવું જોઈએ. જાણવા મળે છે પણ એનું ભાવ ભાષણ થાય એ જરૂરી છે. ભાવ ન ભાષે ત્યાં સુધી એને જુદી જાત દેખાતી નથી. જ્ઞાનની સ્વભાવ જાત જુદી છે, રાગાદિની કષાયની જાત જુદી છે, વિભાવની આ જાત છે, આ સ્વભાવની જાત છે, એમ એને અંતરમાં ભાવ ભાષણ થાય તો જુદો પડે, અને તો જુદા પડવાનો ભેદ જ્ઞાનનો યથાર્થ પુરુષાર્થ ઉત્પન્ન થાય, યથાર્થ પ્રક્રિયા ચાલુ થાય, અને તો એ આત્મામાં પરિણમે. એકમાં વિકલ્પથી જુદો પડે છે અને એકમાં વિકલ્પથી જુદો પડતો નથી. વિકલ્પમાં ને વિકલ્પમાં શાંતિ માને છે, કશાયની મંદતાના વિકલ્પમાં. જેનાથી જુદું પડવું છે એને સાથે અભેદ કરી લે છે. ઓલું તો સીધો જ જુદો દેખાય. એમાં કર્તૃત્વ આવે છે, ઉલટી સ્થિતિમાં એમાં કર્તૃત્વ રહે છે, આ હું કરું છું. અને આમાં જુદો પડે છે એમાં એ સ્વયં થાય છે, મારું હું તો જ્ઞાન સ્વરૂપી હોવાથી એમાં વિકલ્પમાં જઈ શકતો નથી, મારું જ્ઞાન એમાં જઈ શકતો નથી, એટલે એ જુદો પડે છે. બીજું, સ્વસંવેદન તો પ્રદેશે પ્રદેશેથી આવે છે, અને માનસિક શાંતિ કાં તો એને એમ થાય છે કે અહીંયા મનમાં બરાબર શાંતિ છે, કાં તો એને એમ થાય છે કે મગજમાં શાંતિ છે. બે ઠેકાણે માણસ શાંતિની કલ્પના કરે છે, કાં તો એને મનમાં એમ થાય છે કે આપણે તો મનમાં એકદમ શાંતિ છે, કાં એને બહુ ધ્યાનના પ્રયોગો કેટલાક કરે છે તો પછી ઉપયોગ આ બાજુ લઈ જઈને એમ કે બરાબર શાંતિ. કામપોસ લઈએ એમાં તો આંખો ઘેરાવા માંડે, અહીં તો આંખો ખુલ્લી રાખે. એ ખરેખર સ્વસંવેદન નથી. સ્વસંવેદનમાં તો ચૈતન્ય પિંડની દેહાદીથી પણ ભિન્નતા ભાસે છે. શરીરનું દેહનું ખોખું બાજુમાં જુદું છે એમ એનો એક વાર પાડોશી થઈ જાય છે. અત્યાર સુધી શું છે, દેહ તેજ હું, દેહની સાતા સાતા તેજ હું, અને દેહમય જ પોતાનો અનુભવ કરે છે, એના બદલે એનાથી જુદો પડે છે કે આ શરીરના અનંત પરમાણુઓ છે એની પ્રક્રિયા જુદી છે, એક ડાબલી છે એક ખોખું છે જુદું છે, ને અંદરમાં ચૈતન મૂર્તિ આત્મા આનંદ મૂર્તિ આત્મા ખૂબ અંદરમાં જુદો છે, એવું મારું જુદાપણું દેહથી જુદાપણું એને પોતાને પોતાનું ભાસે છે. વિકલ્પથી જુદાપણું ને દેહથી એ જુદાપણું, દેહ વિનાનો અને વિકલ્પ વિનાનો શુદ્ધ આત્મા અનંત ચૈતન્ય ચિહ્નથી ચિહ્નિત શુદ્ધ આત્મા છે, એને પ્રત્યક્ષ પણે એની પ્રત્યક્ષતા જણાય આવે છે. કલ્પના થયા વગર રહે જ નહીં, એને ક્યાંક ને ક્યાંક એને કલ્પના થયા વિના રહે. કહે છે કે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું, બધા કાર્યમાં આત્માને પોષણ મળે છે કે નહીં એનું લક્ષ્ય રાખવું, જ્યાં આત્માને પોષણ ન મળે અને બાહ્યવૃત્તિને પોષણ મળે ત્યાંથી એને હઠવાનો ખસવાનો પ્રયત્ન થવો જોઈએ. આત્માર્થને પોષણ મળે, આત્મહિતને પોષણ મળે, આત્મહિત બાજુ જવાય તે કાર્ય કરવું, બહારમાં પણ તે કાર્ય કરવું, એ લક્ષ્ય કાર્ય કરવું અને બીજા લક્ષ્ય કાર્ય કરવું. જેમ કે દેવ ગુરુ શાસ્ત્ર સંબંધિત બાહ્ય કાર્યો છે, તો એકલી બાહ્ય વૃત્તિથી પણ થાય છે, અને આમાં વિતરાગતા શું છે, વિતરાગતાને મુખ્ય રાખીને, લક્ષ્યમાં રાખીને પોતાને પોતાના આત્મામાં સ્વભાવનો આવિર્ભાવ થવાના ના પ્રકારથી એ લક્ષ્ય એ પ્રકારે એને એમાં જોડાણ થાય તો એને આત્માર્થને પોષણ મળે છે. તો જેટલું વ્યવહાર ગોઠવાણો છે એની અંદર મુખ્ય લક્ષ્ય તો આ છે આત્માર્થનો, અને આત્માર્થનું લક્ષ્ય હોય તો એ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં યથાસ્થાને છે, નહીતર એ વ્યવહાર નથી પણ વ્યવહારાહ ભાસ છે એવું થઈ જાય છે. એટલે બધે આત્મા જ ઉર્ધ રહેવો જોઈએ, મુખ્ય રહેવો જોઈએ, એ રીતે કાર્ય કરવું, આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેય ચડ્યો તે પૂર્ણ કરજે, જો કેવી ભાષા આવે છે, જે ધ્યેય ચડ્યો, ચડ્યો છું જે ધ્યેયથી, એ ધ્યેયમાં આગળ વધે અને એ ધ્યેયને પૂર્ણ કરજે, એવું પહેલેથી મક્કમ નિર્ણય હોવો જોઈએ, એનો દ્રઢ નિર્ણય હોવો જોઈએ કે મારા ધ્યેયમાં મારે આગળ વધવું છે. એ ધ્યેય આગળ વધતા ભલે ગમે તે પરિસ્થિતિ થાય, મને બધું મંજૂર છે, મારું ધ્યેય છોડવું મને મંજૂર નથી. આમ એને વૈચારિક સ્થિતિમાં પણ બરાબર નિર્ણય હોવો જોઈએ. હજી તો વિચારની અંદર પણ મક્કમતા ન હોય, નિર્વિચાર સ્થિતિ આવવાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે એ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. અંદરમાં હજી ડર ખાય કે આ બાજુ જતા ક્યાંક આ બાજુનું નુકસાન થઈ જશે, તો મોક્ષ માર્ગમાં વધુ રોકાઈ જઈશ, મોક્ષ માર્ગના પ્રયત્નો બાજુ જો મારા પરિણામ રોકાઈ જશે અને બહારના કાર્યોની સાવધાની નહીં રહે ને સાવધાની નહીં રહે ને ક્યાંક નુકસાન થશે, તો નુકસાન થઈ જશે તો ત્યાં તો હજી આગળ વધવાનું ધ્યેય છે. બાર બધું હરખું હોય તો ઉપયોગ એમાં ને એમાં તોમાં રહ્યો, ક્યાં રહ્યો, એ તોમાં જ ઉપયોગ રહ્યો. બાર બધું હરખું હોય તો આ શરત નાખી ને તો ઉપયોગ બરાબર એમાં રહી ગયો એમાં જ તે, પછી એને ઉપયોગને આ બાજુ વળવાનો અવસર ક્યાં રહ્યો, એને કાંઈ અવસર નથી. એને એના બદલે એને એમ આવવું જોઈએ કે બહારમાં ગમે તે પરિસ્થિતિઓ હોય, કોઈ પણ પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પૂર્વકર્મ અનુસાર હો તો હો, મારે તો ગમે તે પરિસ્થિતિમાં મારું સ્વકાર્ય કરવું જ છે, આ તૈયારી એને આવવી જોઈએ, તો એ ધ્યેય ચડ્યો છે એમ કહેવાય, નહીતર ધ્યેય ચડ્યો જ નથી પછી આગળ વધવાનો પ્રશ્ન રહેતો નથી. પહેલેથી જ લૂલી વાત છે કે આમ થાય તો પછી આપણું કામ નહીં, પતી ગયું, આમ થાય તો આપણું કામ નહીં, આપણી સહનશીલતા મર્યાદિત. જરા એવું પૂછે છે કે તમે બે કામ કેવી રીતે હારે કરો, ઘરના દુકાનના સંસારના કાર્યો પણ કરવા ને આય કરવું, બે કામ કેવી રીતે બને એમ પૂછે. અમસ્ત થાય તો બીજા તો જે માને છે કે હું બીજા કામ કરું છું એ થાય જ છે, એ નથી કરી શકતો. ખરેખર તો પૂર્વકર્મ અનુસાર જે ક્ષણે જે સમયે જે પ્રકારના બહારમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ઉદયો થવાના તે થવાના જ તેમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું ચાલે એવું નથી, તારું ચાલે એવું નથી ને બીજાનું ચાલે એવું નથી. આ તો નિશ્ચિત વસ્તુ છે, પણ તને એના એમાં વિશ્વાસ નથી એટલે તને એમ થાય છે કે હું કાંઈક દખલ કરીને મારી કલ્પના પ્રમાણે અનુકૂળતા રાખી દઉં ને કરી દઉં તો બધું બરાબર સરખું ચાલે. એ એટલો બધો પરમા એકત્વપણે ઘૂસી જાય છે કે ત્યાંથી એને બહાર નીકળવું એ અઘરું થઈ પડે છે, કઠણ થઈ પડે છે, નીકળી શકતો નથી ત્યાંથી. પણ ત્યાં તો એમ જ નક્કી કરી નાખ કે જે કાળે જે થવાનું તે થવાનું, એમાં હું કરી શકવાનો નથી ને કોઈ કાંઈ કરી શકવાનું નથી. અને જ્યાં મારું સ્વરૂપ અખંડ પરિપૂર્ણ છે ત્યાં બહારની ગમે તે પરિસ્થિતિ હોય તો મને શું બાધા છે? તને ચિંતા શેની છે કે તને બાધા આવે એની ચિંતા છે? પણ તું અંદર જો તો તારું સ્વરૂપ અનંત ગુણોથી પૂર્ણ છે, કોઈની જરૂર ન પડે એવું પૂર્ણ છે, અને એવું અવ્યાબાધ ને શાશ્વત છે, પછી તારે ચિંતા છે નહીં. આ તો હજી ઉપર ઉપરથી વિચારવાની વાત છે. જો પોતાના અનંત સુખ અને અનંત આનંદના દરિયાને જોવે તો પ્રશ્ન જ ઉપસ્થિત થાય એવું નથી કે સુખ ને આનંદ તો અંદરમાંથી આવવાનો છે, પછી બહારમાં ફેરફાર આ થયો કે તે થયો, જે થયું તે થયું, મારે મારે શું લેવા દેવા છે? બહારનું બહાર છે, મારે તો કાંઈ લેવા દેવા નથી. નથી એમાંથી સુખ આવતું કે નથી એમાંથી દુઃખ આવતું. કોઈ સંયોગો મને દુઃખ પહોંચાડવા સમર્થ નથી કે કોઈ સંયોગો મને સુખ પહોંચાડવા સમર્થ નથી, અને મારું સુખ ને મારો આનંદ અંદર અનંત ભર્યો છે, બસ એમાં હું ડૂબકી લગાવું, એમાં ડૂબેલો રહું, પછી કાંઈ એને ચિંતા, ચિંતા તો વ્યામોથી થાય છે, ચિંતાનું ખરેખર જીવને કારણ નથી. અને જેની ચિંતા કરે છે અને જેના માટે હરખશોક કરે છે એ તો બહુ નાની ચીજ છે. એક અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત લીધો છે કે એક નાનો છોકરો બાળક વાંદરાને કે કૂતરાને કાંકરી મારે કે ગાંડો માણસ હોય એને કાંકરી મારે અને ઠેકડે ઠેકડા મારવા માંડે, અને એક હરણિયું કે સસલું પાંદડા ખખડે ત્યાં માય લડધો માય દોડીને ભાગી જાય ઠેકડે ઠેકડા મારીને. બસ આવી રીતે જીવ પ્રતિકૂળતાથી ડરે છે. ખરેખર કોઈ બહારનો સંયોગ એના આત્માને દુઃખ પહોંચાડે એ પરિસ્થિતિ નથી, પણ એવી એને કલ્પના થાય છે જરાક કંઈક ખખડખડ થાય ત્યાં કે અરે રે મારું શું થઈ જશે, મારું અમારું શું થઈ જશે, મારું શું થઈ જશે. પણ કાંઈ થવાનું નથી, કંઈ થઈ શકે એવું નથી તારામાં. એક ગુણને કોઈ ઉણપ લાવી શકે એવું નથી કે એક પ્રદેશને કોઈ ખોડો ખાનું ખાંગો કરી શકે એવું નથી. પોતાથી પરિપૂર્ણ સદાય છે એની પ્રતીતિ એને હોય તો બસ છે એને કે બહારમાં ક્યાંય તકલીફનું એને કારણ થવાનું નથી. એટલે સંયોગને જ આત્મા માયનો છે, બીજી રીતે કહીએ તો સંયોગને જ આત્મા માયનો છે, એ જ સર્વસ્વ માયનું છે. એમાં ફેરફાર થાય તો દુઃખી દુઃખી એ આના જેવું છે કે તને તો કાંકરો અડ્યો નથી, હજી ફેંકો તારી બાજુ ત્યાં તને એમ થઈ ગયું કે એ મારી નાખ્યો મને, તો કલ્પના થઈ જાય ગાંડા માણસને કે વાંદરો ઠેકડા મારે કે કાંકરી અડે ત્યાં ચાર વખત ઝાડ ઉપર ચડી જાય, ચાર વખત ઉતરે પાછો ચાર વખત ચડી જાય એવું છે. એમ તને તો કાંઈ અડતું નથી, તને કોઈ કાંઈ કરી શકતું નથી, પણ સંયોગોના ફેરફારમાં સર્વસ્વ માન્યું છે એટલે એટલો બધો ભાવથી વળગે છે એકત્વ કરીને કે પોતાને માર્ગ દૂર થઈ જાય, અંતર્મુખ થવાનું દૂર થઈ જાય, એવું કારણ સેવે છે. પણ એ મળ્યા વિના રહેશે નહીં. શું એનો પુરુષાર્થમાં શું કરશે કે લાવ વધુમાં વધુ પુણ્ય કરો. પુણ્યનો ઉદય તો આવશે બારમાં પંચેન્દ્રિયના સુખમાં, અને પંચેન્દ્રિયનો પુણ્યની દ્રષ્ટિ છે, સંયોગને સર્વસ્વ માન્યું છે, એટલે પંચેન્દ્રિયનો આ દેવલોકાદિમાં જશે એવા તીવ્ર રુચિના પરિણામથી એને સંયોગમાં જોડાશે, જશે એ કેન્દ્રિયાદિમાં. એટલે એ તો એ ન એને જવું હોય તો જયા વગર રહે નહીં એવી પરિસ્થિતિ છે. અહીં તો કહે છે કે પરિપૂર્ણ શુદ્ધતાનું જે ધ્યેય છે, પૂર્ણ નિષ્કલંક દશાનું જે ધ્યેય છે, એ ધ્યેયને એક જ લક્ષ્યમાં રાખીને એની ધગજ ધગશમાં જ આગળ વધજે. જરૂર તને પૂર્ણ સિદ્ધિનું ધ્યેય સફળ થશે, સિદ્ધિ થશે, તું મોક્ષ અવશ્ય પામીશ જ. એની પ્રતીતિ પણ તને શરૂઆતમાં આવી જશે કે હવે આ આત્માને અનંત પરિભ્રમણ નથી. જરૂર સિદ્ધિ થશે, પણ ચૌદ બ્રહ્માંડ ફરે આમાં ફેર પડે. આકાશ પાતાળ ભલે ને એક થઈ જાય, તને કાંઈ થવાનું નથી. ગમે એટલી સંયોગોની ઉથલ પાથલ થાય, તને કાંઈ થવાનું. આ ટોડરમલજી જુઓ ને, ઈસી ધર્મ મેં ટોડરમલ ને પ્રાણ તજા બિન બોલા, જૈન ધર્મણ બોલા આપણી પદ છે ને, એટલી એની તાકાત કેટલી છે. હજી તો ગ્રસ્ત દશા છે, મુનિ દશા નથી. ગ્રસ્ત દશામાં તો હજી સંયોગો પ્રત્યે વિકલ્પ આવી જાય, એટલી બધી શક્તિ છે. કાંઈ થવાનું નથી. આ એક ડાબલી ગઈ તો ગઈ, એ તો જવાની જ છે. કપડું જૂનું થવાનું, ફાટવાનું જ છે. એ તો નવું પહેર્યું ત્યારે ખબર છે કે નથી પહેરી ખબર. એટલે તો એને એ વસ્તુ પોતાની નથી, એમાં એને મમત્વ હોય ત્યાં દુઃખ છે. ક્યાં દુઃખ છે? જ્યાં મમતા ત્યાં દુઃખ છે. જ્યાં ભિન્નપણું થયું, પરમાણુ પરમાણુ માને આત્મા આત્મામાં. એવા એક અપૂર્વ પરિસ્થિતિ છે આખી. એ સંયોગોની દીનતા પામરતા ઉડી જાય છે. પોતાનું પરિપૂર્ણ શુદ્ધ આશ્રયભૂત સ્વરૂપ જ્યાં જોવે ત્યાં એને બધી પામતા ને દીનતા ઉડી જાય છે.